તારીખ 30/11/1994 શ્રી ધન્યારાધનાની પ્રસ્તાવના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 9.
વિધિ દર્શકતા એટલે એમની વાણીમાં જે વિશેષતાઓ હતી એ વાત લીધી છે, અને એમના વચનોને લીધે મોક્ષ માર્ગ છે એની પરંપરા ચાલુ રહી છે. કેમ કે પોતે પરોક્ષ હોવા છતાં જે કોઈ સંસ્કારી જેવો હોય છે એને પરમાર્થ માર્ગ પ્રાપ્તનું નિમિત્ત થાય છે, અને એવું નિમિત્તત્વ પણ એમાં રહેલું છે. નીચે છે, ધર્મ પ્રવૃત્તિમાં વિચક્ષણતા. જે બાહ્ય પ્રવૃત્તિ છે, ધર્મની જે બાહ્ય પ્રવૃત્તિ છે એમાં એમની ઘણી વિચક્ષણતા હતી. કેવા પ્રકારે હતી એ આમાં લીધું છે. શ્રી તીર્થંકર દેવનો માર્ગ પ્રકાશવાની શક્તિનો હોવાપણો એટલે કે સામર્થ્ય, તીર્થંકર દેવનો માર્ગ પ્રકાશવાનું સામર્થ્ય પોતામાં હોવા છતાં બીજા જીવોને અંદેશો ઉભે એટલે શંકા પડે તેવો બહારમાં પૂર્વ પ્રારબ્ધ યોગ હોવાથી તેઓ શ્રીએ મૂળ માર્ગનો ઉપદેશ ન કરવો તેવું અનેક પડખાઓથી વિચારી લો. એ એમની વિચારણા 708 પત્રમાં સ્પષ્ટ છે. શું પોતાનો પ્રારબ્ધ યોગ એવો હતો, ગ્રસ્થ અને યોગ્ય વ્યાપાર અને કુટુંબ પરિવારની પ્રવૃત્તિ બે પ્રકારની પ્રારબ્ધાધીન પ્રવૃત્તિ હતી. એક મોટા પ્રમાણમાં વ્યાપાર હતો, 3-4 ઓફિસ હતી અને બહુ મોટો વ્યાપાર હતો. એ વેપારના કામકાજને લઈને એમને સમય પણ બહુ ઓછો મળતો, ધર્મ પ્રવૃત્તિનો સમય ઓછો મળતો હતો. બહારની પ્રવૃત્તિ, અંદરમાં જે ધારા ચાલતી હોય એ તો નિરંતર ચાલે, અને એ તો પ્રવૃત્તિના કાળમાં પણ અંતરંગ પુરુષાર્થ તો જ્ઞાનીને ચાલે છે, પણ એ પોતાના માર્ગે આગળ વધતા જ જાય છે. એને ધર્મ પ્રવૃત્તિની ગણીને વાત નથી કરવી. બહારમાં ધર્મ પ્રવૃત્તિ કરવી હોય તો સમય એના માટે જુદો જોઈએ, કેમ કે બીજા લોકોની સાથે એનો સંપર્ક છે. એક તો સમય નહોતો ને બીજું સમય હોય તો પણ એવી પ્રવૃત્તિ કરતા કરતા પરિપૂર્ણ વિતરાગતાનો, પૂર્ણ નિર્દોષતાનો ઉપદેશ આપે, લોકોને શંકા પડે કે વાત કરે છે કંઈક અને પ્રવૃત્તિ કરે છે કંઈક, આપણને વાત બેસતી નથી. જેને શંકા પડે એને પછી નુકસાન થાય, જેને શંકા પડે એને નુકસાન થાય. એવી પરિસ્થિતિ હોવાથી તે વિચારેલું, અનેક પડખાથી એવું વિચારેલું કે આપણે મૂળ માર્ગના ઉપદેશક તરીકે ઉપદેશકના સ્ટેજમાં ઊભું રહેવું નથી, એ પ્લેટફોર્મ ઉપર ઊભું રહેવું નથી. આમ પોતે એક નિર્ણય લીધેલો, એ વાત 708 પત્રમાં જોવા મળે છે એમની વિચારણા. આ વિષયમાં લખાયેલા પત્રાંક બીજા 582 582 અને 582 વિશેષ ગવેષણીય છે. એ બે પત્રમાં પણ એમણે સંકેત કરેલો છે એ વિષયમાં. પત્રાંક 621માં તો લોકોને નુકસાન ન થાય તે દ્રષ્ટિકોણથી પણ કૃપાળુ દેવે સમાજની વચ્ચે ધર્મ પ્રકાશકપણે પ્રવૃત્તિ કરી નથી તેવો ઉલ્લેખ તેઓ શ્રીના શબ્દમાં નીચે પ્રમાણે છે કે આ આત્મા સંબંધી હાલ કાંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી. આ માણસ સંબંધી નહીં, આ આત્મા સંબંધી મારી આત્માની ભૂમિકા કેટલી નાંદશાવાળી છે એની ચર્ચા તમારે કોઈની સાથે કરવી નહીં. કેમ કે અવિરતિરૂપ ઉદય હોવાથી મારમાં કોઈ ત્યાગ નથી. અવિરતિ એટલે વિરતિ એટલે ત્યાગ, અવિરતિ એટલે ત્યાગ નથી. મારમાં કોઈ અમારો ત્યાગ નથી. કપડાં પણ બદલ્યા નથી, એ ગ્રસ્થના કપડાં છે. બીજો પણ કોઈ ત્યાગ અમે જાહેર કર્યો નથી કે અમે આમ નહીં કરીએ, તેમ નહીં કરીએ, આ નહીં ખાઈએ, આમ નહીં. હા, એવો ઉદય હોવાથી ગુણ વ્યક્તત્વ હોય તો પણ, ગુણ બહારમાં પ્રગટ દેખાતા હોય તો પણ, વ્યક્ત એટલે પ્રસિદ્ધ થતા હોય એવા ગુણ વ્યક્તપણાનો પ્રસંગ હોય તો પણ લોકોને ભાષ્યમાન થવું કઠણ પડે, તો પણ એ ગુણો લોકોને દેખાય નહીં. લોકોને તો પ્રવૃત્તિ દેખાય, લોકોને ગુણ દેખાય. પ્રવૃત્તિ દૂરથી દેખાય, અને ગુણ તો પરિચયથી દેખાય. પ્રવૃત્તિ છે તો પરિચય ન કરે તો પણ દેખાય કે ભાઈ અત્યારે દુકાને બેઠા છે, આટલા ટાઈમે દુકાને વેપાર કરશે. એ તો કાંઈ એને કોઈને પરિચય કરવાની જરૂર નથી પડતી, પણ એમની સરળતાથી જે ગુણ છે, નાનદશા સંબંધી જે ગુણ છે, એ તો પરિચય કર્યા વિના સમજાય નહીં. એટલે ગુણ વ્યક્તપણું, વ્યક્તત્વ એટલે ગુણનું વ્યક્તપણું હોય તો પણ લોકોને ભાષ્યમાન થવું કઠણ પડે, અને તેથી વિરાધના થવાનો કાંઈ પણ હેતુ થાય. એટલે લોકો વાંકું બોલે અથવા વર્ણવાદ કરે ત્યારે વિરાધના થાય, એને શું થાય, વિરાધના થવાનો હેતુ બને. અને તેથી વિરાધના થવાનો કઈ પણ હેતુ થાય, તેમજ પૂર્વ મહાપુરુષના અનુક્રમ નું ખંડન કરવા જેવું, મહાપુરુષ એટલે નિર્ગ્રંથ મુનિરાજ, એના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કાંઈ પણ થયું ગણાય. એમણે પોતે પોતાના માટે શું લીધું કે એ લોકોએ તો ત્યાગ કરીને ઉપદેશ આપ્યો, મુકુંદાદી આચાર્યો થયા, એ સર્વસંગ પરિત્યાગ કર્યો, કુટુંબ વગેરે છોડી દીધું, પ્રવૃત્તિ છોડી દીધું, અને ઉચ્ચ દશાને પાંચમા છઠ્ઠા સાતમા ગુણ સ્થાનને ઉચ્ચ દશાને પાંચમા ગુરુપદની દશાને પાંચમા પછી એમણે ઉપદેશ આપ્યો. એ અનુક્રમે એ વર્તે, હવે હું એ ગુરુપદને પાંચમા પહેલા જો ઉપદેશ આપું તો એમના એમના માર્ગનું એના અનુક્રમનું મેં તો તોડી નાખ્યો એમના અનુક્રમને, એવું થાય, એવું ગણાય. અહીં તો જે મુમુક્ષુ થાય ત્યાં ઉપદેશક થઈ જાય, એના જ્ઞાન દશાનું કાંઈ ઠેકાણું ન હોય તો પણ ઉપદેશ દેવા માંડે બીજાને. જ્ઞાની પોતે આવું વિચારે છે કે જ્યાં સુધી પ્રવૃત્તિમાં પડ્યા હોય ત્યાં સુધી ઉપદેશ દેવો નહીં, નિવૃત્ત થયા પછી થોડો વિશેષ અવકાશ પણ મળે છે અને લોકો પણ આવે છે અને પોતે માર્ગ જોયો હોય તો માર્ગ ચિંધે છે, તો પણ કોઈને ત્યાગ પછખાણ હું દેતા નથી. એ રીતે ઉપદેશક પણ જાહેરમાં નથી આવતા, પણ માર્ગ કોઈને બતાવે, જિજ્ઞાસુ હોય એને માર્ગ બતાવે. સામેથી તો સવાલ જ નથી, ગરજવાન હોય એને માર્ગ બતાવે. સામેથી ઉપદેશ આપે નહી, ઉપદેશ આપવાનો આગ્રહ રાખે નહી. ગરજુ હોય ત્યારે એના ઉપર એમને નિષ્કારણ કરુણા આવે, એટલે એનો માર્ગ ત્યાંનો માર્ગ ગોતે છે. આજી ને મેં જોયો છે તો લાવીને આંગળી સિંધો, એથી વધારે કાંઈ નહીં. હા વરસાદ લાગ્યો હોય તો પાણી પાય, એ તો પરિશ્રમ કરે. હા મને તરસ જ ન હોય તો એ પરિશ્રમ કરતા નથી. ધર્મદાસ ક્ષુલક તો બારમાં પાંચમા ગુણસ્થાનનું ક્ષુલક પણ લઈ દીધું હતું, અંદરમાં પહેલું ગુણસ્થાન હતું, પછી ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું ત્યારે એમને વિવેક કર્યો તો હું તો ત્યાગી થયો છું બારમા, એટલે લોકો મારી પાસે ઉપદેશ લેવા આવે છે, પણ મારે કાણા ઘડામાં પાણી ભરવું નથી, કેમ કે રહેવાનું નથી, અને કાચા ઘડામાં પણ પાણી ભરવું નથી, કેમ કે કાચા ઘડામાં પાણી ભરે તો ગારો થઈ જાય, માટી છે ગારો થઈ જાય, ઘડો ઘડો જ ન રહે, આમાંનો ઘડાપણાનો નાશ થઈ જાય. અને આડા ઘડામાં પાણી ભરવું અને ઊંધા ઘડામાં પાણી ભરવું નથી, એટલે ઊંધો હાલતો હોય એને કાળો હોય એને ઉપદેશ દેવો નહીં, ઉપદેશ રહે એવી જગ્યા જ નથી. હા કાચો હોય એને ઉપદેશ દેવો નથી, કેમ કે માટે થઈ જશે, ઊંધો હોય તો વિપરીત હાલતો હોય એને ઉપદેશ દેવો નથી, અને આડા ઘડામાં પણ પાણી ભરવું નથી. ચાર વાત લખી છે આદો, એટલે હું અસરળતા કરતો, હું વાત કે કઈક ને હું ઊંધીએ કઈક ઊંધી યાદો ઘડો લીધો. હા ઊંધો ને થોડો ઘણો ઊંધો એ યાદો એ કાચો ઘડો, એટલે માટીનો કાચો ઘોડો હોય ને એમાં પાણી ભરે શું થાય, માટીનો ગારો થઈ જાય. એમ કાચો માણસ હોય એને ઉપદેશ દે તો એને સીધું ન પરિણમે, કાચો એનું ક્યારે ઠેકાણું આઉટ ઓફ લાઈન થઈ જાય એનું કઈ ઠેકાણું નહીં, કાચો નથી પરિપક્વ હોય જુદી વાત. દેવશ્રીની આ વિષયમાં અનેક પડખાઓથી ઘણી સૂક્ષ્મ વિચારણા ચાલી હતી. દેવશ્રીની આ વિષયમાં અનેક પડખાઓથી ઘણી સૂક્ષ્મ વિચારણા ચાલી હતી, તેનો પુરાવો દેવશ્રીની હાથનો જ એક પહેલી હાથનો આધાર ઘણામાં લેવાના છે, ત્રણેક આધાર લેવાના છે, 73માં મળે છે. એક રાજ પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે તે કરતા અપૂર્વ અભિપ્રાય સહિત, એટલે અપૂર્વ જ્ઞાન દશા સહિત, અભિપ્રાય શબ્દ વાપર્યો છે જ્ઞાનની જગ્યાએ, અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મ સંતતિ પ્રવર્તવામાં, સંતતિ એટલે પરંપરા, તીર્થંકર દેવના માર્ગની પરંપરા પ્રગટાવવામાં પ્રવર્તાવવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. કેમ કે એમાં અનેક અન્ય મતો સામે આવશે, અનેક જુદા જુદા વિચિત્ર ભેજાવાળા માણસ પણ સામે આવશે, તો એનું સામર્થ્ય હોય એનું કામ છે. કથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્રે જણાતી હતી, એવી શક્તિ પણ હતી એમનામાં તો, કે ગમે એવો અમે આવે એને માપી લઈએ અને એની બુદ્ધિથી આગળની એક વાત કરે એટલે શુદ્ધ ઠેકાણે આવી જાય. તો તમારી બુદ્ધિ અહીંયા સુધી પહોંચી છે, એ હજી ટૂંકી પડે છે, આગળ હજી આ તું હાલવાનું બાકી છે. છતાં પણ એવી શક્તિ હોવા છતાં પણ અનેકવિધ કારણોસર, અનેક પ્રકારના કારણોસર તેઓ ગુપ્ત રહ્યા હતા. તેમાં એની એક સૂક્ષ્મ વાત, અતિ ગુઢ વચનોમાં આ જ હાથનો ભાવ જોવા મળે છે. એ પણ 73 ના આંકમાં જ વાત જોવા મળે છે. એ વાત જરા વધારે ગુઢ છે, એટલે સૂક્ષ્મ પડે એવી છે. દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવનનું કલ્યાણ છે, કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવનનું કલ્યાણ છે, તે વાત વિચારવા યોગ્ય છે. એમણે અંડર કન્સિડરેશન આ વાત રાખી, નિર્ણય નહોતો લીધો. દર્શનની રીતે એટલે શું? અધ્યાત્મ, જૈન દર્શન, એ રીતે જો માં ધર્મ પ્રવર્તાવો તો વધારે જીવનનું કલ્યાણ થાય, કે જે સંપ્રદાયનું ટ્રેડિશન ચાલી રહ્યું છે એ પ્રકારે જો ધર્મ પ્રવર્તાવો તો ઘણા જીવોનું કલ્યાણ થાય. તે વાત વિચાર માગે છે. કેમ કેમ વિચાર માગે છે? એટલે શું છે કે સંપ્રદાયની અંદર અધ્યાત્મ નથી રહ્યું. સંપ્રદાયમાં જે પરંપરા ને રીત ચાલે છે એમાં અધ્યાત્મ નો વિષય નથી રહ્યો, લોપાઈ ગયો છે. એ રીતે તમે પ્રવૃત્તિ કરો કે તમે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરો, શું બે રીતે કઈ રીતે પ્રવૃત્તિ કરવી? કારણ શું છે કે જે જૈનો છે તે તીર્થંકર માં શ્રદ્ધા ધરાવે છે, જૈન સંપ્રદાય વાળા. જૈનો એટલે સંપ્રદાયમાં જે છે એ તીર્થંકર માં શ્રદ્ધા ધરાવે છે, કે તીર્થંકર ની કહેલી વાત સાચી હોય. કેમ કે એ સર્વજ્ઞ હતા, વિતરાગ હતા. અન્ય મતી વાળા તો એ વાત સ્વીકારવાના નથી, કે ભાઈ તીર્થંકર ને અમારે તો ભાઈ શ્રીકૃષ્ણ શું કે છે ગીતામાં, રામચંદ્રજી એ શું કહ્યું, અમે જોઈશું અમારો વેદાંત શું કે છે, અમારો બાઇબલ શું કે છે, અમારો કુરાન શું કે છે, અમારા ખુદા હાચા છે. એ લોકો તો તીર્થંકર ને સ્વીકારવાના નથી. એટલે જે કઈ કહેવું છે એ તો સંપ્રદાય વાળા ને લિમિટેડ ક્ષેત્ર થઈ ગયું. સંપ્રદાયમાં જો પ્રવૃત્તિ કરવી હોય તો સંપ્રદાયની રીત થોડીક તમારે એડોપ્ટ કરવી પડે. ત્યાં અધ્યાત્મ નથી. જો તમે મૂળ માર્ગ ઉપર જાઓ તો સંપ્રદાયથી જુદા પડવું પડે છે. સંપ્રદાય વાળા વિરોધ કરવાના, કામ ન હોય તમે કરો એવું ન હોય.
જુદો માર્ગ ચલાવે છે,
જુદો માર્ગ ચલાવે છે એમ કે છે. તમે આ તો જુદો માર્ગ કહેજો. હા, આપણે ગુરુદેવ નો સંપ્રદાય થયો, ગુરુદેવ નું સ્ટેચ્યુ આપણે બિરાજમાન કર્યું, પણ જ્યાં કૃપાળુદેવ ના સ્ટેચ્યુ ની વાત આવી તો આપણે કેવો દેખાવ થયો? મિત્ર જોવા મળ્યું કે ન મળ્યું? સંપ્રદાય વાળા તો તમે મૂળ વસ્તુ ઉપર જાવ એટલે તરત વિરોધ કરવાના સંપ્રદાય બુદ્ધિ માં આવેલા. હા, આમ ન હોય, આપણે ત્યાં આમ નથી થતો, આપણે ત્યાં તો આમ જ થાય છે. એવી રીતે કૃપાળુદેવ ના સંપ્રદાયમાં જાવ ને ગુરુદેવ ની વાત કરો તો કે નહીં, અમારે ત્યાં એવું ન હોય. સમજે તો એ જ સમજે, પાછા ઓલા બી થી પછી જે આઘા છે એ તો સમજે એવું જ નથી. સમજે તો એમાંથી કોક સમજે એવું છે, એ મહિલામાં કોક ને લાલચ થાય તો સમજે, તો એવું તો કઈ સમજે એવું છે જ નહીં. પણ કોક કોક જેવામાંથી પાત્ર હોય અને એનો પાયકો હોય સમય તો વળી એને ડાયટ થાય કે ના, કંઈક વાત તો જુદા પડવાની બરાબર છે. મૂળ વાત તો એ લાગે છે, આ વિકૃતિ અનુસરવા જેવી નથી. ગાય બુદ્ધિમાં વિકૃતિ આવે છે, એટલે દર્શનની રીતે, એટલે મૂળ માર્ગની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે તેથી જીવોનું કલ્યાણ થાય, કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવોનું કલ્યાણ થાય, તે વાત વિચારવા યોગ્ય છે. સંપ્રદાયને હાવ છોડે જતો નથી, અને સંપ્રદાયની રીતે સંપ્રદાય બધો પામે એમ પણ બનવાનું નથી. માર્ગ થઈ ગયો હાંકડો જરા. સંપ્રદાયની રીતે ઘણા જીવોને તે માર્ગ ગ્રહણ થવા યોગ્ય થાય, કારણ કે સંપ્રદાયમાં સમૂહ વધારે છે, ઘણા જીવોને કાને આ વાત પડે. જો સંપ્રદાયની વચમાં જ્ઞાની રહે અને સંપ્રદાયની રીતે પ્રવૃત્તિ કરાવે તો ઘણા જીવો એની વાત સાંભળે એવો યોગ બને. અને દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય. એટલો અધ્યાત્મ રહીએ તો બહુ મુઠ્ઠી ભર લોકો જ બાજુ મારીએ, બાકી બધા સંપ્રદાય વાળા વિરોધમાં આવી જાય. વિરલ જીવોને માર્ગ ગ્રહણ થાય. મૂળ માર્ગ ની રીતે જાવ એટલે વિરોધ થવાનો, મૂળ વસ્તુ ઉપર જાવ એટલે વિરોધ થી આવીના રહેવાનો નહીં. પછી સૂર્ય શક્તિ ભગવાન હોય તો કૃપાળુ દેવ નું સ્ટેચ્યુ હોય, આપણા જ લોકો વિરોધ કરે. પણ બે માં શું છે પાછું કોમન ફેક્ટર, ઘણા જીવો સંપ્રદાયમાં હોય તો પણ કોક પામે, જાજા પામવાના નથી. જાજા ને કાને વાત નીકળે પડે પામે કોક જ. અને દર્શન ની રીતે મૂળ માર્ગ ની રીતે થોડા જીવો સંપર્કમાં આવે તો એમાં કોક જ પામે પાછા. એટલે ઈ જે સંખ્યાની પરિસ્થિતિ છે એ તો ગમે તે રીતે તમે જાઓ, ગમે તે રીતે પ્રવર્તો, સંખ્યામાં તો એ કોક જીવનો જ મારો આવવાનો છે, બાકી બધા ઉપરથી હાલે છે. એટલે કોઈ જ્ઞાની સંપ્રદાયની રીતે ચાલે છે, કોઈ જ્ઞાની દર્શનની રીતે પણ ચાલે છે, જેવો જ એનો ઉદય. કોઈને સમષ્ટિગત ઉદય હોય ઘણા જીવો ભેગા થઈ જાય એવા પુન લઈને આવ્યા હોય, કોઈને વ્યક્તિગત ઉદય હોય તો કોક કોક જીવો એના સંપર્કમાં રહીએ. કૃપાળુ દેવની જેમ ગુરુદેવને હજારો જીવો આવતા હતા, ગુરુપાળુ દેવ પાસે કોક કોક જીવો આવતા હતા. પાછું એવો નિયમ નથી આમ ન જ કરે, સંપ્રદાયની રીતે પણ ખરે એવો ઉદય હોય તો પણ પામવા ના કોક. એમ અહીંયા કોઈ વ્યક્તિગત રીતે પરિચયમાં આવે મુઠ્ઠીભર માણસો તો એમાં પામવા ના કોક. રિઝલ્ટ વિલ બી ધી સેમ, રિઝલ્ટમાં બીજો ફેર નહીં પડે, બારમાં ફેર પડે. કેમકે ઉદય જુદો જુદો છે, માટે બારમાં દેખાવ જુદો જુદો થાય. જે જ્ઞાનીની ભક્તિ કરે છે ઊંઘ સંજ્ઞા કરે છે, એટલે સ્વચ્છંદ નિરોધ ભક્તિ નથી. બીજા જ્ઞાનીની ઉપેક્ષા એ સ્વચ્છંદ છે, ભક્તિ તો સ્વચ્છંદ નિરોધ ભક્તિ તે યથાર્થ ભક્તિ છે. સ્વચ્છંદ નિરોધ ભક્તિ નથી હોતી તે ભક્તિ જ નથી, ખરેખર તે ભક્તિ નથી. જો જીનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે. જીનને અભિમતે એટલે દર્શનની રીતે, એટલે અધ્યાત્મના પ્રકારથી જો માર્ગને નિરૂપણ કરવા યોગ્ય નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે કે આમ જ કરવું જોઈએ, સંપ્રદાયને મૂકો તડકે અને આપણે એકલો ભગવાને કહ્યું છે એવો મૂળ માર્ગ ઉપર જ જાઓ, હમ તો સંપ્રદાયના પ્રકારે એમાં ભળવું મુશ્કેલ પડે છે, અસંભવિત છે. કેમ કે સંપ્રદાયમાં તો વિરોધ થવાનો છે, સંપ્રદાય વાળા તો વિરોધમાં ના છે. ગુરુદેવ જરાક જાહેરમાં આવ્યા તો ત્રણેય સંપ્રદાય વિરોધમાં આવ્યા, કૃપાળુ દેવક તો દિગંબર લોકો વિરોધમાં નહીં આવેલા, શ્વેતાંબર પણ એટલા વિરોધમાં નહીં આવેલા, થાનકવાસી વિરોધમાં આવેલા, કારણ કે થાનકવાસી સંપ્રદાય વાળા ભળેલા. અને દલ્લુજી વગેરે પણ સ્થાનકવાસી હતા, એટલે જ્યાં કોઈને દુકાનદારીમાં ફેર પડે ત્યાં વિરોધ શરૂ થઈ જાય. સીધી વાત તો જેને દુકાનને ધક્કો લાગે એ વિરોધમાં આવી
જવાના.
ગુરુદેવસિંહનો પુણ્ય એવો મોટો હતો એટલે બધાની દુકાનને ધક્કો લાગ્યો તો બધા વિરોધમાં આવ્યા, તને ત્રણ સંપ્રદાય વાળા. સંપ્રદાયમાં તો જે ત્યાગી વર્ગ છે તો દુકાનદારી સિવાય ક્યાંય ચલાવતા નથી. એટલે જો જીનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે. કેમ કે તેની રચનાનો, જે દર્શનની રચનાનો સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. એટલું સરસ વિચાર્યું છે. જીનનો અભિમત છે એને તમે સંપ્રદાયના ઢાંચામાં ન લઈ જઈ શકો. સંપ્રદાય બુદ્ધિ અને જીનનો અભિમત બે અભિપ્રાયો કોન્ટ્રાડિક્શન પરિસ્થિતિમાં છે. એટલે દર્શનની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થઈ શકે નહીં. દર્શનની અપેક્ષા એ કોઈ જીવને ઉપકારી થાય એટલો વિરોધ આવે છે. વિરોધ એટલે શું કે સામાન્ય રીતે એવું વિચારવામાં આવે કે ભાઈ ઘણા જીવો પામે એવો આ વિશાળ માર્ગ છે, તીર્થંકરો એ પણ એ જ ભાવના ભાવી કે બધા જીવો પામે, એનો વિરોધ આવે દર્શનમાં. કેમ કે એમાં તો કોક જ જીવો આવે ને. કેટલી સૂક્ષ્મ વિચારણા કરી આમ કરીએ તો આમ થાય ને, આમ કરીએ તો આમ થાય ને. પોતામાં સામર્થ્ય પણ હતું સમષ્ટિગત ઉપદેશનું, છતાં પોતે વ્યક્તિગત પણ રહ્યા. કેમ કે ઉદય એવો હતો, ભ્રષ્ટિનો ઉદય હતો, દૂર કરી ગયા. તો પછી નિર્ધાર શું આનો, આ પ્રશ્ન થવા યોગ્ય છે. આનો નિશ્ચય શું કરે જ્ઞાની? અજ્ઞાની તો નિશ્ચય ન કરી શકે, પણ જ્ઞાની શું નિશ્ચય કરે આવી પરિસ્થિતિમાં, એ પ્રશ્ન થાય એવું છે. જ્ઞાની છેવટે હોનાર ઉપર મૂકી દે છે. જો પ્રભાવનાનો ઉદય હશે તો એવા જ સંજોગો ઊભા થશે. જો એ પ્રકારનો ઉદય નહીં હોય તો એવા સંજોગો ઉપસ્થિત થશે. ઉદયમાં ફેરફાર કરવાને તો ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર, તીર્થંકર કોઈની પરિસ્થિતિ છે નહીં. માટે ઉદય હશે એવો વિકલ્પ છે જે ચાલશે. માટે કર્તૃત્વ બુદ્ધિએ કાંઈ કરવું નથી, ન તો સંપ્રદાયની રીતે કરવું છે કે ન તો દર્શનની રીતે. કર્તૃત્વ બુદ્ધિએ કાંઈ કરવું નથી. સહજ મિલાશો ઘી બરાબર, હા માંગ લીયાશો પાણી. સહેજે મળ્યું એ બરાબર છે, માગ્યું આમ મારે કરવું છે, મારે આમ કરવું છે, મને આમ મદદ કરો, મને આમ ફાળો કરી દો, મને મારે મંદિર કરવું છે, મારે અધ્યાયવર્ગ કરવો, માંગ લીયાશો પાણી, કિંમત ગઈ એની. પોતે પાણીના મૂલ્ય વેચાય પછી.
બીજી બધી
પ્રવૃત્તિ છે, ઉદય અનુસાર જ રાખે છે. હશે, જુદું દેહ હશે, એ પ્રમાણે વિકલ્પ આવશે. પ્રભાવના કર્તૃત્વ બુદ્ધિએ કરવી નથી. પ્રભાવના થવા યોગ્ય પુણ્યો દેહ છે તો વિકલ્પ છે જે આવશે. બસ પૂરું થઈ ગયું. ગુરુદેવ કોઈ દી એમ ન તકે તક તમે આમ કરો. તમે તમારા ગામમાં હવે મંદિર ક્યારે કરો છો એવું કોઈ ન કહે, પૂછે નહીં. કોઈ દિવસ તમને કોઈ પૂછવા જાય સાહેબ અમે આમ કરો તો કે અમારું કામ નહીં, તમારે કરવું એ કરો. આપણા આપણું મંદિરમાં એવું થયું હતું 2023-24 ના દિવાળીએ, 24 ની દિવાળી બધા ગુરુદેવને વંદન કરવા ગયા ત્યારે વિનંતી કરી, સાહેબ વિહાર આપનો માક્ષર મીનાથી છે તો ભાવનગર પધારો. બધા હતા તો કે નહીં આ સાલમાં ભાવનગર આવવું નથી, બધું ગોઠવાઈ ગયું છે, હવે કઈ ફેરફાર પણ થાય એવું નથી. આમ તો મોડા હતા, એ ભૂલ તો એ હતી કે જયારે વિહારની વાતો ચર્ચાતી હોય ત્યારે વિનંતી કરવા જવું જોઈએ. તો પોરબંદર કઈક વિનંતી ગોઠવતા એને વિનંતી કરવી જોઈએ, ભાવનગરનો ક્યાંક સમાવેશ કરજો. અમે ગુરુદેવને વિનંતી કરી છે અને તમને પણ વિનંતી કરીએ છીએ કે અમારે ક્યાંક ગોઠવણ. એના માટે બધું ગોઠવાઈ ગયું હતું. પછી અમે જઈ ગયા મોડા, બધું ગોઠવાઈ ગયું છે. આ સાલ કઈ ભાવનગર આવવાનો ભાવ નથી, ભાવ નથી. જયંતિભાઈ હતા કરશે. લોકો ધ્યાન કરવા જાય છે, જેમાં એકાગ્ર થવું છે એ ચીજ કેવી છે એ ખબર નથી. તમે કોનું ધ્યાન કરશે? કલ્પિત પદાર્થનું ધ્યાન કરશે. ત્રિકોણાકારે જ્યોતિ જેવું મૂકે છે. આ પરમાત્મા તત્વ છે, આ પરમ તત્વ છે, આ બ્રહ્મ તત્વ છે. બ્રહ્મા તમારી બ્રહ્મ તત્વ છે. જેમ રૂપી પુત્ર પરમાણુ ના સ્કંદ ની કલ્પના કરે છે આ બ્રહ્મ છે, પણ આ કઈક શાસ્ત્ર ના આધારે વિચાર વિકલ્પ કરીને કઈક અંદર ગોઠવશે કે આવો મારો આત્મા છે, પછી એનું ચિંતન ને એનું બધું કરશે. એથી તો વિપરીતતા વધશે, કઈ અવિપરીતતા નહીં વધે, વિપરીતતા વધશે. અથવા જેમ પેલા ગ્રહિત મુખ્ય આત્મા છે એમ આ ગ્રહિત માં દર્શન કોઈ સીધી લાઈન પકડે એવું નથી, કોઈ રીતે લાઈન હાથમાં આવી. તેમજ સહજ અંતર્મુખી પુરુષાર્થના સ્વરૂપથી અજાણ લેવા જઈને પુરુષાર્થ કરવાના વિકલ્પથી પણ પર્યાય ઉપર જોર રહે છે. જેમ ચિંતન મને વિચાર રહે છે એમ મારે પુરુષાર્થ કરવો જોઈએ, મારે પુરુષાર્થ કરવો જોઈએ. જે અંતર્મુખી પુરુષાર્થ છે એ તો સહજ પરિણામ છે, એમાં કર્તૃત્વનો સદભાવ નથી, એમાં કર્તૃત્વ પુરુષાર્થ કરવાનું કર્તૃત્વ પણ એમાં નથી આવતું. એ તો સ્વરૂપનું લક્ષણ આવતા સહજે અંદરથી બીજી ઉછળે છે, એ સહજ પુરુષાર્થનો પ્રકાર છે. એથી જે અજાણ છે એને પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો એ ફરિયાદ ઉપર જોર આવે છે.
મનન એ કરવામાં પુરુષાર્થ રૂપે કરવામાં આવે છે, કરતા કરતા પ્રાપ્તિ થાય.
વિકલ્પ કરતા કરતા નિર્વિકલ્પ દશાને પ્રાપ્તિ નથી, પણ સ્વરૂપના આશ્રયથી જોર વધે, પુરુષાર્થ વધે, પણ નિર્વિકલ્પ સ્વરૂપ હોવાથી પર્યાય સદાકાર નિર્વિકલ્પ થાય, સહજપણે થાય. એ રીતે જોર આવે તો જ્ઞાનમાં જ વસ્તુ ના આવી હોય તો કોના ઉપર જોર કરશે? જોર પણ કોના ઉપર કરશે? પર્યાયમાં એમને હું જોર કરું, જોરથી પુરસાદ કરું, જોરથી પુરસાદ કરું, અથવા હું જ્ઞાન સ્વરૂપ છું, હું પૂર્ણ સ્વરૂપ છું, હું એક અખંડ અભેદ સ્વરૂપ છું, દૃઢ સ્વરૂપ છું, એમ જોર કેવા કરશે? પણ એ કેવું હોય તો સ્વરૂપ પોતાને પોતાપણે ભાસતું નથી. એમને જે એને શબ્દો અને એનો જે ધારણામાં ભાવાર્થ શબ્દાર્થ ખ્યાલમાં છે એના ઉપર જોર કેવા કરશે? વિકલ્પનું જોર વિકલ્પ ઉપર આવશે. અનાદિથી પર્યાય આશ્રિત પરિણામ તો થઈ જ રહ્યા છે, હવે દ્રવ્ય આશ્રિત પરિણામ કરે તો રસ્તો બદલાય એવું છે, નહીં તો પર્યાય આશ્રિત પરિણામ તો થઈ જ રહ્યા છે. અને તેથી પણ પર્યાય ઉપર જોઈ રહ્યો છે, તેથી પણ કાર્ય સિદ્ધ થતું નથી, અથવા તો ખરેખર પુરુષાર્થનું કોઈ ફળ આવતું નથી, ઉલટાનું વિપરીત ફળ આવે છે. પણ પુરુષાર્થ તો આ પ્રકારે થવો જોઈએ એમ એ વિષયનું સ્પષ્ટીકરણ છે. નીચે ખોટો પુરુષાર્થ, ઊંડો પુરુષાર્થ નહીં થવો જોઈએ પુરુષાર્થના માને પણ. તો કેવી રીતે પુરુષાર્થ થાય છે? સ્વરૂપ સામર્થ્યના આધારે સહજ રહેવું છે, પોતાનું સામર્થ્ય નો આધાર લેતા હું આવું છું, હું આવું છું, આવો મહાન છું એમ સહજ રહેવું છે. અર્થાત પર્યાયનો વેગ સ્વરૂપ પ્રત્યે સહજ વળે, જેવું સ્વરૂપ સામર્થ્ય એના પ્રત્યે સહજ વેગ વળે,
એનું સ્વરૂપ નું આકર્ષણ, એનું સ્વરૂપ પ્રત્યેનું આકર્ષણ ઉત્પન્ન થાય છે હોય તો તે સમય પુરુષાર્થ નું સ્વરૂપ છે. ખરેખર તો આ પુરુષાર્થ નું સ્વરૂપ છે કે સહજપણે સ્વરૂપના સામર્થ્યને કારણે જોર વધે. જેમ માણસને જાણે પૈસાનું જોર છે અને શરીરની તાકાતનું જોર છે, કેમ કે એને જે જોર કરે છે એની પાછળ એનો કંઈક આધાર લેવાનું કારણ હોય છે. જોરમાં એનું બેકગ્રાઉન્ડ હોય છે કે જેના સેના ઉપર જોર દેવું છે. કોઈ નક્કર ભૂમિ હોય છે જોર દેવાની, તો જગતમાં તો જે નક્કર ભૂમિ કલ્પી છે બધી પેલી છે. શરીર પણ તમને દગો દેશે અને સંયોગો પણ તમે બીજા સંયોગો પણ તમે દગો દેશે, બધા સંયોગો છે. એટલે એ જોરમાં તો જે દુખામાં આવીએ છે અને એનો પ્રત્યાઘાત દુઃખમાં આવે છે, દુઃખ થાય છે. જે ત્રિકાળ ગૃહ એકરૂપ સ્વરૂપ છે એ નક્કર ભૂમિ છે, નક્કર ચૈતન્ય ભૂમિ છે. એના આધારે જોર થાય, એના આધારે એકદમ ઉગ્રતા આવે. પરિણામ આવો છો બધા જ પરિણામ સમગ્રપણે સ્વરૂપ પ્રત્યે ખેંચાઈ જાય ત્યારે એને પુરુષાર્થ કરવામાં આવે છે. ત્યારે એ પુરુષાર્થનું સ્વરૂપ છે એમ સમજવું જોઈએ. બંધ અધિકારમાં એવું લીધું છે કે રાગાદીન ઉપયોગ ભૂખ અનર્થ છે. શરૂઆતમાં કે જ્ઞાની શું કરે છે કે રાગાદીન, રાગાદી જે વિભાવ ભાવો છે એને ઉપયોગ ભૂમિમાં લાવતા નથી, અનર્થ લઈ આવતા નથી. જે ચૈતન્ય ભૂમિ છે, ઉપયોગ ભૂમિ છે, ઉપયોગ ભૂમિ લીધી છે. ચૈતન્ય ભૂમિ કોણ? ઉપયોગ રૂપી નક્કર ભૂમિકો, જ્ઞાનની ભૂમિકો. એમાં રાગાદીને ન લાવવા તે બંધનો અભાવ છે, અને એમાં રાગાદીને લાવવા પણ હું રાગ સ્વરૂપ છું એમ જોર કરવું તો બંધનો ફટકાર છે. એમ નામ બંધ છે. ઉપયોગ એટલે સામાન્ય, ઉપયોગ એટલે જ્ઞાન સ્વભાવ. એટલે કહ્યું ને, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં ભણવું, એવો દ્રઢ ભાવ છે સમ્યક્ત છે. અનુભવ પ્રકાશમાં બી જોઈએ, એટલા માટે સલામત સમી લીધી છે. અને સમ્યક પુરુષાર્થમાં તેના એટલે સમ્યક પુરુષાર્થમાં માત્ર નાયક છું તેમ નિર્વિકલ ભાવે જો રહે છે. સમ્યક પુરુષાર્થમાં તો માત્ર નાયક છું પણ નાયક ઉપર સહજ ભાવે નિર્વિકલ્પ ભાવે જોર રહે છે. વિકલ્પ ભાવે જોર નથી રહેતો, નિર્વિકલ્પ ભાવે જોર દે છે. ચિંતન મનનમાં વિકલ્પ ઉપર જોર જાય છે અને નિર્વિકલ્પ ભાવે જોર દે છે, કેમ કે પુરુષાર્થનું પરિણામ પણ નિર્વિકલ્પ છે અને વસ્તુ પણ નિર્વિકલ્પ છે, બંને નિર્વિકલ્પ છે. એ દ્રષ્ટાંત લીધો તો માણસને મૂર્છા આવે છે, નિર્વિકલ્પ ભાવ જ મૂર્છા આવે છે, એમાં પણ વિકલ્પ છે અને તે યથાર્થ છે. એ પ્રકારનો પુરુષાર્થ છે કે યથાર્થ છે, પણ પુરુષાર્થ કરવાના પર્યાયના કર્તૃત્વના ઉદ્દેશથી કરું 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 એમ જો રહ્યા કરે તે પુરુષાર્થનું સ્વરૂપ લખી એમ કહું છું. એ પછી સ્વરૂપ, પણ જે સ્વરૂપ લક્ષ્મણ ના આવ્યું હોય તો ચિંતન મનન પણ કોનો પણ કલ્પના નો વર્ષો છે નહી. ખરેખર પર્યાયનું કર્તૃત્વ, પર્યાયના કર્તૃત્વને લીધે જીવ રાગાદી ભાવોનો કરતા પૂર્ણ પરિણમે છે. પર્યાયમાં આમ કરું આમ કરું આમ કરું, અથવા જીવને અનેક પ્રકારનો જે રાગ થાય છે, અનેક પ્રકારનો વિભાવ થાય છે, એમાં પણ પર્યાયમાં એકત્વ છે એટલે કર્તૃત્વ છે. કરતા કરવું પણ અભેદ પદાર્થમાં એક પદાર્થમાં હોય, તો પર્યાયમાં અભેદતા સાધે છે, એકત્વ સાધે છે, એટલે એને રાગની ઉત્પત્તિ થવા વિના થઈ નહીં. ખરેખર રાગની ઉત્પત્તિનું કારણ પર્યાયનું એકત્વ છે. રાગની ઉત્પત્તિનું કારણ પર્યાયનું એકત્વ છે. સ્થૂળ પણ એમ વિચારે કે અન્ય પદાર્થની વાંછા થતા રાગ થાય છે, કે મને આ પદાર્થ મળતો નથી, માટે એ પદાર્થ સંબંધીનો રાગ છે. પણ એટલું જ માત્ર રાગનું કારણ નથી. પોતાના બુદ્ધિના ક્ષેપક્ષમના આધારે પણ, એ જ્ઞાનનો ક્ષેપક્ષમ છે ને, એના આધારે પણ એને રાગ થશે. પર્યાયના આધારે પણ રાગ થશે, અરે ગુણભેદના આધારે પણ રાગ થશે. જો ગુણભેદ તો સામાન્ય છે ને, ગુણો તો સામાન્ય છે ને, પણ ભેદના આધારે રાગ થશે, ભેદના અવલંબને રાગ થશે. એ એમ થવાનું કારણ શું? કે સ્વરૂપમાં એકત્વ નથી અને પર્યાયમાં એકત્વ જે છે, આ મૂળ કારણ છે. જો સ્વરૂપમાં એકત્વ આવે તો એવું કઈ ના થાય, એક જ બધા રૂપને બધા છે, અનેક અનેક પ્રકારો રાખવા આવે છે. એને બદલે પોતે કરીએ તો પણ સાથે એકત્વ કરે છે. પછી તો એનું લઈને બુદ્ધો પછી પણ મંજાર ઉભી થાય છે. પછી રાગની એકત્વ બુદ્ધિ, રાગના નિમિત્તની એકત્વ બુદ્ધિ કરણી, તો બધો માંથી ઉભું થાય છે. કેમ કે એક સ્વથી છૂટી ગયો છે, સ્વથી ભ્રષ્ટ છે, સ્વપદથી ભ્રષ્ટ છે. પછી એનો કોઈ છેડો નથી કે ક્યાં જઈને અટકશે. એમ માણસો છે, એક પગ છૂટે એટલે કેટલા પગથિયા બગડેલા છે, કે જેટલા હશે એટલા તો પડશે એના જેટલા. પર્યાયના એકત્વથી જે કર્મ મંડાય છે એ મિથ્યાત્વ પ્રકૃતિનું કર્મ મંડાય છે. એ તો આત્માને બંધ છે એમ કહેવાય, કેમ કે પોતે બંધ ભાવને પોતાના સ્વીકારે છે, માટે આત્માને બંધ છે એમ કહેવાય. જેને એનો સ્વીકાર નથી એને પૂર્વ બંધાયેલા માટીના ટેફા સમાન છે, અને ગમે તો એને બંધાતા નથી. પર્યાયથી હું, પર્યાયથી જેવડો જ હું, પર્યાય જેટલો જ હું, એમ માત્ર પર્યાયનો હું પણ એ અવતારણ કરે છે. એટલે પર્યાય ઊંધા, હા એમ પર્યાયથી ઊંધ છે, પર્યાયમાં ઊંધ છે. એ પર્યાય તો કર્મજનિત બધા પર જે કર્મના ઉદયની સાથે સંબંધ ધરાવતી જે ભાવિક પર્યાય છે, એને પોતે પોતાનું સ્વરૂપ માન્યું છે, એના પ્રકૃતિ સ્વભાવને લીન છે એમ કહ્યો. અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં લીન છે, પ્રકૃતિ સ્વભાવ નિરત, પ્રકૃતિ સ્વભાવમાં રત નિરત સારી રીતે લીન છે. જ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં વિરત વિરક્ત છે, વિરક્ત છે, વિરત કહો કે વિરક્ત છે, બે સંસ્કૃત શબ્દ છે, એક નિરત છે અને એક વિરક્ત છે, રાગાદી ભાવ થાય છે એને એમ નહીં, પણ હું કરું છું. પર્યાયના એકત્વ હોવાને લીધે રાગ થાય છે, તો જ્ઞાનીને પણ થાય છે, પણ એ જાણે છે. ધ્યેય માત્રપણાને લીધે માત્ર જાણે છે, પણ વેદ તો નથી. દાદા પર 316 ગાથા લીધી ને, બે માત્રપણાને લીધે માત્ર એને જાણે છે, પણ વેદ તો નથી. અને આના પર્યાયમાં એકત્વ હોવાથી કરતા થઈને રાગને કરે છે. રાગાદી ભાવોનો કરતા થઈને પરિણમે છે. પોતે જ્ઞાન સ્વભાવી રાગાદીથી ભિન્ન સ્વરૂપે હોવા છતાં, વસ્તુતાઓ તો શું છે કે પોતે જ્ઞાન સ્વભાવી છે અને એ જ્ઞાન સ્વભાવ રાગાદીથી વિપરીત જાતનો, રાગનો સ્વભાવ એનાથી જ્ઞાન સ્વભાવથી વિપરીત જાતનો હોવાથી બિન સ્વરૂપે છે એમ હોવા છતાં તેમજ રાગાદીના અકર્તા સ્વભાવે હોવા છતાં, કેમ કે ભિન્ન હોય તો ભિન્ન ભિન્નનું કાર્ય ન કરી શકે, કરતા કર્મ પણ અભિન્નપણામાં પણ શક્ય છે, ભિન્નપણામાં શક્ય નથી. જેમ ભોગતા ભોગ્ય પણ અભિન્નપણામાં શક્ય છે, પણ કરતા કર્મ પણ અભિન્નપણામાં જ શક્ય છે. એટલે પોતે રાગાદીના અકર્તા સ્વભાવે હોવા છતાં પણ ભિન્ન અકર્તા સ્વભાવના બેભાનપણાને લીધે પોતે ભિન્ન છે, અકર્તા સ્વભાવે પણ ભિન્ન છે એના બેભાનપણાને લીધે રાજાજી ભાવમાં રાજાજી ભાવ પોતામાં થતા એને પ્રતિભાસે છે. જે જ્ઞાનમાં પ્રતિબિંબ ઉઠે છે એના બદલે મારામાં થાય છે. અગ્નિને જાણતા હું સજ્જો એમ કે છે, એના જેવી વાત છે, સજ્જો નથી. અગ્નિને જાણે છે એમ રાગને જાણ્યો છે, જ્ઞાન મારા પછી ગયો નથી, પ્રતિબિંબ આવું છે ખાલી. પણ રાગાદી ભાવ પોતામાં એટલે જ્ઞાનમાં થતા એને પ્રતિભાસે છે, એટલે પોતામાં થતા એને લાગે છે. અથવા પોતે રાગાદી ભાવ ન કરતા પ્રતિભાસે છે. જયારે પોતામાં રાગાદી ભાવ થાય છે ત્યારે એને એમ લાગે છે કે હું કરું છું ને થાય છે, ન કરું કરતા ન થાય અને કરું તો હું થાય, એટલે લાલ સ્વરૂપનું ચિંતન કરું, આત્માનો જ વિકલ્પ કરવો, મારે બીજો વિકલ્પ કરવો નથી, મારા આત્માનો જ વિકલ્પ કરવો છે એમ વિચારે છે. વિકલ્પને તારામાં લાવ્યો નથી, હું જ્ઞાન સ્વરૂપે છો, ભિન્ન જ્ઞાન સ્વરૂપે છો, વિકલ્પ છે ભિન્ન જ્ઞાન સ્વરૂપે છો એમ લેતા નથી. અને હું વિકલ્પને કરું, હું આત્માના વિકલ્પને કરું, હું આત્માના વિકલ્પને કરું એ કેમ કહેવા છે? રાગ જીવની પર્યાયમાં રોગ રૂપે છે. જીવને જીવની છે પણ રોગિષ્ઠ પર્યાય છે એમ જાણવું જોઈએ. શરીરમાં સોજો શરીરને પર્યાય છે પણ એ રોગ છે. તત્વ દ્રષ્ટિએ પરતત્વ છે. જયારે તત્વની દ્રષ્ટિએ જોવામાં આવે તો જીવનું તત્વ જે છે એ રાગરૂપ જે તત્વ છે એ નથી, જે રાગરૂપ તત્વ છે એ જીવનું તત્વ નથી. આ બે વચ્ચે જુદાપણું છે, એ જુદાપણું રહેવું જોઈએ. પછી જીવનું કહો, જીવનો રાગ કહો પણ વાંધો નથી, જુદાપણું રાખે. જીવની પર્યાય જાણીને જીવની કહો પણ જુદાપણું જાણીને જુદાપણું ખોઈ દે નહીં. જેને છોડવું છે એની સાથેનો સંબંધ ગાઢ કરાય, જેનો ત્યાગ કરવો છે એનો સંબંધ વધારાય કે એનો સંબંધ ઘટાડાય, આ સવાલ છે. જો રાગ છોડવો હોય તો રાગનો સંબંધ ઘટાડવો જોઈએ કે ભાઈ આપણે આની સાથે ક્યાં છેટું પડે છે એ જીવ, ભલે જીવની અવસ્થામાં છે પણ છેટું ક્યાં પડે છે એ નક્કી કરો. કે સ્વભાવ કોઈ તદ્દન જુદું પડે છે. જો સ્વભાવથી તદ્દન જુદું પડતું હોય તો એને મટાડવાનો ઉપાય કરાય, સીધી વાત એ છે. જેમ શરીરની અવસ્થા રોગ, શરીરની અવસ્થા છે તો કદી મટાડવા, પણ શરીરનો રોગ છે એમ જાણે તો કેમ મટે, ક્યારે મટે, કેમ મટે ને ક્યારે મટે એ પરિણામ નહીં જાય, સતત પરિણામ રહેશે. જ્યાં સુધી રોગ રહેશે ત્યાં સુધી કેમ મટે ને ક્યારે મટે એ જ પરિણામ રહેશે. એમ રાગનું થઈ જવું જોઈએ કે ભલે જીવની અવસ્થામાં છે પણ ક્યારે મટે ને કેમ મટે એ એક જ વાત હોય. એ માટે બીજી વાત રહેવી જોઈએ, ન મટવાનું કારણ કરીએ એનું એક જ હોય તો એ તો વિષય ચાલે છે. નહીં નહીં નહીં, કર્મ વિચારે પણ ભૂલ મેળવી લીધી પાડે. હમણાં મારા છે ને એમને રાખવા આપ્યો હતો, અગ્નિ થી પાણી ઊંડું થાય છે માટે અગ્નિ ને ખસેડો તો પાણી ઊંડું ન થાય. શું કીધું? અગ્નિ થી પાણી કર્મ થી આ રાગ દ્વેષ થાય છે માટે કર્મ ને ખસેડો તો રાગ દ્વેષ ન થાય. અગ્નિ થી પાણી ઊંડું થાય છે માટે અગ્નિ ને આગળ લઈ લેવો તો સીધી વાત છે. એવી દ્રષ્ટિ પર ઉપર છે ને એટલે એવો વિચાર આવે છે કે અગ્નિ ને આગળ લઈ લેવો. શું પણ પાણી ને ખસેડી લેવું એમ કેમ નથી આવતું? બે વાત છે, વાત તો બે છે, એક સરખી દેખાય, એક સરખી નથી, ઉલટી સુલટી છે. અગ્નિ ને ખસેડવું એ ઊંધી વાત છે અને પાણી ને ખસેડવું એ સીધી વાત છે. માણસ શું કે છે, ઝઘડો થતો હોય ત્યાં આપણે દૂર થઈ જાવ તો એ સીધી વાત છે, પણ ઓલા ને કાઢો, ઝઘડો કરનાર ને મારો, ઝઘડો કરનાર ને મારો, પણ હવે તો કોઈ ઝઘડો થશે ભાઈ, એક તો સામો ઝઘડાયો છે અને તું એને એને મારવા જાય પછી શું કરવાનો હતો? કે મારી કાઢી મૂકવાને એમ નહીં જાય, તું એ જ અતારા કરે પછી કઈ વાંધો નથી, એ ઝઘડો પણ વારે કરશે. પણ કર્મ ખસેડવાને બદલે તું ખસી જાય ને એમ કે છે, અગલી વાત છે એના બદલે પોતાની વાત મૂકે પડતી, તો તું એવો ને એવો રહેવું છે, ઓલંદ કાઢનો છે, નહીં જાય તો એ રીતે નહીં જાય, કારણ કે તું એવો ને એવો છે, તમે ખબર નથી કાળામાં શું ફેર કરવો. વાત એનો જ કાયદા કરે છે, પોતે સુધરતો નથી પણ વાત એનો કાયદા કરે છે કે આ કર્મ મને બગાડે છે, કર્મ મને રાગ કરાવે છે, કર્મ મને વિકાર કરાવે છે, આ કર્મ નો ઉદય મતો હાલ લાલ ગોચર આપતા કરી નાખો વ્યાજ કર્મ હતા, કઈ ખબર નથી, એટલું બધું ઘોર જ્ઞાન છે એ કઈ ખબર નથી, એ ગરબડ છે. સત્તા પરમાણી છે, દિગંબર માં એ લાકડું કરી ગયું છે, અત્યારે દિગંબર પંડિત માં એ જ લાકડું કરી ગયું છે, પંડિત હજુ આવતો હતા ગુરુદેવ પાસે, સાહેબ અમારી તો આમ પછી સમજે એ પછી તરત કાન પકડતા હતા, નિમિત પાસે દ્રષ્ટિથી અમને એમ જ સૂચવું કે આ દ્રષ્ટિકોણ જ અમારી પાસે નહોતો, આ તો બહુ સરસ છે, કે આવો દ્રષ્ટિકોણ આવે તો સીધું બધું વ્યવહાર સરળ લાગે છે, કે પોતે ભૂલ કરે તો કર્મને નિમિત કહેવાય છે, પહેલી જ વાત એ છે. કર્મનો ઉદય આવે ત્યારે જીવને ડિગ્રી ટુ ડિગ્રી અજ્ઞાન દશામાં વિકાર નહીં થતો, કોઈ જીવને ઉદય હળવો આવે છે અને કર્મ આકરા બાંધી દે છે, કોઈ જીવને ઉદય આકરો આવે છે અને કર્મ થોડા બાંધે છે, આ તો અજ્ઞાન દશામાં આટલું તો કરે છે, નહીં તો પણ નિગમનો જીવ એક બે ઇન્દ્રિય થાય નહીં કે પંચેન્દ્રિય થાય નહીં, વાંચે મને પણ બુદ્ધિ હતી પણ સજે સજે ફેરફાર થાય છે ઉદયમાં, ઉદય અનુસાર પરિણામ નથી થતા, તો જ્ઞાન ને તો જ્ઞાની ને તો ન થાય તો સીધી વાત છે. માટે કર્મની જેટલી ડિગ્રી હોય એટલા પણ થાય, ઓછા પણ થાય, વધારે પણ થાય અને ન પણ થાય, નિર્ગરી પણ જાય, આ ચાર પ્રકાર છે ઉદયની અને જીવના પરિણામમાં બુદ્ધિ બને, અને આને દાખલા બધા બુદ્ધિ છે, કોઈ એવી વાત થતો હોય એનું પાછું નહીં, કર્મનો ઉદય આવે એટલે મળી જઈએ, કર્મ નો ઉદય આવે એટલે થોડા જીવ નું કામ ચાલે છે, એવું કઈ નથી, જીવ ની પોતાની અનંત શક્તિ છે, અને જેમ સિંહ ઉપર ગમે એટલી માખીઓ બેઠી હોય, સાંકડો માખી બેઠી હોય તૂટો હોય પડે, જરા સ્થળે આંખ ખુલે ને જરાક સ્થળે ત્યાં તો સર્વરાત ની અંદર જ છે, બધી માખી ઉડી જાય છે, પોતે ઊંઘતો છે ત્યાં સુધી કર્મ આશ્રવે છે, જાગ્યો કે મારામાં આનંદ જ્ઞાન આનંદ દર્શન અનંત સુખ અનંત દેવી છે, પાંડવ સાધવા મુસાડી દીધું છે, પોતે ઊંધું શ્રદ્ધાન કરીને ઊંધું જ્ઞાન કરીને પોતે મુસાડી
દીધું છે,
એવું નથી, એ તો જ્ઞાની હોય તો ન પણ કરે, ગમે તે પરિસ્થિતિમાં ન કરે, અજ્ઞાની ને પણ એક સરખો નથી થતો, કોઈ સહેજે સહન કરી લે છે, કોઈ સહેજે થોડું થાય અને ગરબડ કરવા માંડે છે, શું
ઉદય પ્રમાણ નહીં, એથી વધારે પણ બાંધે છે. કર્મ થોડો ઉદય થોડો આવે ને વધારે પણ બાંધે. નિયમ નથી ત્યાં, અને આમ જ પરિણામ થાય એવો નિયમ નથી. તે કારણે યોગ્યતા પ્રમાણે પરિણામ થશે. કર્મ ના ઉદય ભલે હોય, પોતાની યોગ્યતા અનુસાર એને પરિણામ થશે. એ નિયમ બધે છે. ઘણા શાંત કરે છે, ઘણાને સહન કરવાની પ્રકટ પૂર્વ છે, ઘણા થોડું ને સહન કરે. નથી માણસ તો ભગવાન અપાવશો નહીં, બરાબર નહીં પગને સહન કરે. પ્રકૃતિ જોઈએ, તમે થોડુંક કહો તો ભગવું કેવું છે, ઘણા નહીં હોય, ઘણું કહો તો હા લઈ જાય. અજ્ઞાન દશામાં એવી રીતે કરતી
હોય
નહીં. સાતા વિજ્ઞાન ઉદય એવું કાંઈ એવી રીતે પોતાને યોગ્યતા હોય છે. જીવની યોગ્યતા સ્વતંત્ર છે. એવું તો શું છે કે જીવના પરિણામ છે એ સ્વતંત્ર રીતે થાય છે. એટલે તો ગુરુદેવ પણ સુધી કહેતા એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે સામે આ પીળા કેસરી રંગનો કપડું છે, માટે આ કેસરી રંગ જણાય છે. આનો આના કારણે નહીં, તો મે જ્ઞાનનો પ્રતિબિંબ એક્ઝેક્ટ છે. જેવું કેસરી છે આશો કેસરી છે, તો આશો કેસરી કેસરી જણાય છે. આ વધારે કેસરી છે તો વધારે કેસરી એ તો